તારીખ 26/3/1989 કૃપાળુદેવના સમાધિ દિનના દિવસે શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 916 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન.
આજે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીનો નિર્વાણ દિન છે, એમથી સ્વર્ગમાં ગયેલા છે વૈમાની દેવમાં. 33 વર્ષ પછી 33 વર્ષ ને 5 મહિને દેહ ત્યાગ કર્યો છે. 34મી વર્ષ આ પત્ર છે, બરાબર 1 વર્ષ પહેલાનો. 33મા વર્ષમાં ચૈત્રવદ પાંચમનો દેહ ત્યાગ છે. સ્વાધ્યાય કરવાની પત્ર છે. મનમારીભાઈ કરીને ગાયકજીના પત્ર ધર્મપુર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતમાં નડિયાદની આજુબાજુના ગામ છે, એમાં ધર્મપુર કરીને ગામ છે. એટલે ત્યાં એ પોતે નિવૃત્તિ માટે આવતા હતા. આ દિવસોમાં પણ સ્વાસ્થ્ય બરાબર નહોતું, એટલે લગભગ નિવૃત્તિમાં છેલ્લે તો નિવૃત્તિમાં ઘણું રહ્યા છે. સ્વાસ્થ્ય જેવું હતું કે પ્રવૃત્તિ વ્યવસાયિક પ્રવૃત્તિ કરી ન શકે, એટલે રુચિ તો આ જ્ઞાનીને આત્માની હોય, એટલે નિવૃત્તિમાં પોતાના કામને વિશેષ આગળ ધપાવે છે. એ પરિસ્થિતિમાં આ પત્ર લખેલો છે. પત્ર સંપ્રાપ્ત થયું, અત્રે સમાધિ છે, આપણે અત્રે કુશળતા છે એમ લખીએ છીએ વ્યવહારિક ભાષામાં, કેમ કે બાહ્ય પદાર્થોની અનુકૂળતા, તબિયતની અનુકૂળતા, એ બધી કુશળતા ગણવામાં આવે છે. શારીરિક દૈહિક કુશળતા સંસારી જીવોને સર્વસ્વ છે. જ્ઞાની અંતરંગ દશાની વાત કરે છે કે પરિસ્થિતિ ગમે તે પૂર્વ ચાલતી હોય, અમને બધી જ અવસ્થામાં સમાધિ વર્તે છે, ક્યાંય અસમાધાન થતું નથી. અકસ્માત શારીરિક અશાતાનો ઉદય થયો છે. આ દિવસોમાં છેલ્લા 1 વર્ષમાં તબિયત વધારે અસ્વસ્થ રહી છે, એટલે અકસ્માત એટલે કોઈ ખાસ કારણ નહોતું દેખાતું, અચિંતું. અકસ્માત એટલે અચિંતિત શારીરિક અશાતાનો ઉદય થયો છે અને તે શાંત સ્વભાવથી વેદવામાં આવે છે. થયો છે એની સામે કોઈ આકૃતા નથી, સમાધાન છે, શાંતિ છે, સમ્યક પ્રકારે એને વેદીએ છીએ એમ જાણવામાં હતું અને તેથી સંતોષ પ્રાપ્ત થયો હતો. જ્ઞાતા થઈને વેદે છે. વેદે છે એટલે અનુભવ કરે છે, ક્ષમતા ભાવે સંભાવે અનુભવ કરે છે. એ મને પ્રતિકૂળતા છે અને એ પ્રતિકૂળતા મને જલ્દી મટે તો સારું એમ વિચારતા નથી. જે પૂર્વકર્મ આવ્યું છે એને જ્ઞાન ભાવમાં સ્થિર રહીને માત્ર જ્ઞેય તરીકે એને જાણવાના પુરુષાર્થમાં, વધારે પુરુષાર્થમાં જ્ઞાતા ભાવ તો છે જ, પણ વધારે પુરુષાર્થમાં સંપૂર્ણ જ્ઞાતા ભાવ નથી, થોડું ચારિત્રમોથી ખેંચાણ હોય છે, એને તોડવાનો પ્રયત્ન. જે ચારિત્ર મૂળથી અસ્થિરતા થાય છે એને સ્થિતિકરણ કરવાનો પુરુષાર્થ છે, એને શાંત સ્વભાવ દ્વારા અનુભવ કરીએ છીએ. મુખ્ય વૃત્તિ એ છે ને, એટલે પેલી ગૌણ વૃત્તિ છે, અસ્થિરતા છે એ તો અલ્પ છે અને ગૌણ છે. હવે જે પહેલો પેરેગ્રાફ લીધો છે એ મુમુક્ષુ જીવની અશાતાની અષાઢ વીજળીના ઉદયના કાળમાં કેવી સ્થિતિ હોવી જોઈએ, વિચારણાની સુવિચારણા એની કેવી હોવી જોઈએ એ પહેલા પેરેગ્રાફની કરે છે. બીજા પેરેગ્રાફમાં એમણે એ સ્થિતિનું જ્ઞાન દશામાં શું સ્થિતિ રહે છે એનું વર્ણન કર્યું છે. બે વાત લીધી છે, મુમુક્ષુજી બહુ સારી રીતે સમજી શકે કે મારે એવા પરિણામ હોવા જોઈએ કે જેથી હું જ્ઞાનીને જેવા પરિણામ થાય છે એવી સ્થિતિમાં આવી શકું, એ એનું અનુસંધાન છે. સમસ્ત સંસારી જીવો કર્મવશાત શાતા અશાતાનો ઉદય અનુભવ કરે છે. કોઈ જીવને જીવન પર્યંત કેવળ શાતા જ રહે એ વાત અશક્ય અને અસંભવિત છે. જીવના પરિણામ પણ અંતર્મૂર્તમાં બદલે છે, શુભના અશુભ થાય છે, અશુભના શુભ થાય છે, કષાયની તીવ્રતા થાય છે, પાછી મંદતા થાય, પાછી તીવ્રતા થાય, પાછી મંદતા થાય, એ ઉદયમાં એના ફળ સ્વરૂપે શાતા અને અશાતા આવ્યા જ કરે છે. ગમે તેવું તંદુરસ્ત શરીર હોય એ શરીરને તંદુરસ્ત રાખવા માટે ગમે તેવી ઔષધિઓ ખાધી હોય, ભલે ભસ્મો ખાધી હોય, સોનાને ને હીરાની ને માણેક ને શું મોતીની ભસ્મો ખાધી હોય, રાજા મહારાજાઓ તો ખાય જ, સીધી વાત છે. શરીરનો મોહ પણ જીવને ઘણો છે. શાસ્ત્રમાં તો શરીરને દુશ્મન કહ્યું છે, અને આ જીવને મૂર્ખતાવશ એ દુશ્મનનો જ મોહ છે, દુશ્મનની જ પાળા પાળવો પોસવો છે, એના ઉપર પ્રતિ છે, જે એનું અહિતનું નિમિત્ત થાય છે. આ પરિસ્થિતિ છે. સમસ્ત સંસારી જીવો કર્મવશાત શાતા અશાતાનો ઉદય અનુભવા જ કરે છે. તેમાં પણ મુખ્યપણે તો અશાતાનો જ ઉદય અનુભવાય છે. શાતા કરતા આ જીવને અશાતાની મુખ્યતા ઘણી છે. શાતા ગૌણ થઈ જાય છે, થોડી પણ અશાતા થાય તો એની મુખ્યતા થાય છે. અને ભાગ્ય જેવો કોઈ મનુષ્ય દેખાય છે કે ભાઈ તમને કાંઈ નથી તો કે થોડુંક ક્યારેક આમ હોય છે, ક્યારેક ક્યારેક થોડુંક આમ થાય છે, એ તો કોઈને ને કોઈને કાંઈ ને કાંઈ હોય છે, ને કાં અવારનવાર ચાલુ થાય છે. એટલે મુખ્યપણે તો અશાતાનો જ ઉદય અનુભવાય છે. આ તો જ્ઞાનીઓ અનુભવથી વાત કરે છે, એમાં કાંઈ બીજી વાત ચાલે એવું નથી. ક્વચિત અથવા કોઈક દેહ સંયોગમાં શાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે. ભાગ્યે ક્વચિત એટલે કોઈને ભાગ્યે જ કોઈના દેહ સંયોગમાં એને દેહને શાતાનો ઉદય વિશેષપણે હોય, બહુ સારી તંદુરસ્તી હોય, ઘણી સારી તંદુરસ્તી હોય, કાંઈ વર્ષો સુધી ન થતું હોય, એવું ક્વચિત કોઈ કાળ કોઈ દેહધારીને કોઈક મનુષ્યને કેટલોક સમય એવો જાય છે. ક્વચિત એટલે રેર કેસમાં, ભાગ્યે જ, અને એ પણ અમુક સમય જ, આખી આખું જીવન તો નહીં, અમુક સમય એવું પણ બને છે એ ખ્યાલમાં છે. પણ વસ્તુતાએ ત્યાં પણ શું બીજી પરિસ્થિતિ હોય છે કે ત્યાં પણ અંતરદા ભયા જ કરતો હોય છે. શારીરિક શાતા હોય, બીજા એવા કર્મ ઉદયના પ્રસંગો હોય જેમાં એને સમાધાન થાય નહીં અને આકુલતા થયા કરે, એ આકુલતા એને અંતરમાં પરિણામમાં મનમાં થતો દાહ છે, બળતરા છે, અગ્નિને બાળે છે એવી પરિસ્થિતિ છે. એ સમજી શકતો હોય કે ન સમજી શકતો હોય, જ્ઞાની બરાબર સમજે છે કે આને અંતરદાહ અજ્ઞાનીને નિરંતર પ્રજ્વલિત રહે છે, ક્યારે એમાં એ આકુલતામાંથી મુક્ત થયો હતો નથી. વસ્તુતા એ ત્યાં પણ અંતરદા બ્યાજ કરતો હોય છે. હવે અશાતા તો કેવી હોય છે કોઈ, કે પૂર્વ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચન યોગ ધરાવતા નથી, કેવળ જ્ઞાની, પૂર્ણ જ્ઞાની એટલે કેવળ જ્ઞાની તીર્થંકર દેવાદી પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચન યોગ ધરાવતા નથી, જેમની વાણીમાં એ અશાતાનું વર્ણન આવી શકે નહીં એવી તીવ્ર અશાતા, તેવી અનંત અનંત અશાતા આ જીવે ભોગવી છે. આ સંસારમાં પરિભ્રમણ કરતા આ જીવે એવી અનંત અનંત શાતા ભોગવી છે કે કેવળ એનું વર્ણન ન કરી શકે, એને જ્ઞાનમાં આવી શકે, ભાષામાં ના આવે.
આટલો અપૂર્વ વાણીનો યોગ હોવા છતાં,
અપૂર્વ એટલે એની બરાબર વાણીનો વચન યોગ કોઈને હોતો નથી, એવો સાતિશય પુણ્યનો યોગ હોય છે. તો પણ અશાતા એટલી બુદ્ધિ છે અનંતી કે વાણીની પહોંચ નથી. એની જે અશાતા ભોગવી છે તેને જો હજુ તેના કારણોનો નાશ કરવામાં ન આવે, મિથ્યાત્વ અને અજ્ઞાન એના કારણોનો નાશ ન કરવામાં આવે તો ભોગવવી પડે તે સુનિશ્ચિત છે. ફરીને અનંતી અશાતામાં વેદનામાં જઈશ, જઈશ ને જઈશ એ નિશ્ચિત છે. ભય નથી દેખાડતા, વિષયની ગંભીરતા સમજાવે છે, હકીકત સમજાવે છે કે આ રોગ ભયંકર છે, અજ્ઞાન અને મિથ્યાત્વનો રોગ ભયંકર છે, અને કોઈ રીતે ટળે એવો એક મક્કમ નિર્ણય કરી નાખતો, ગમે તેમ કરીને ટાળે છૂટકો છે એ નિર્ણય ઉપર આવી જાય. એ સુનિશ્ચિત છે, નક્કી થયેલી વાત છે. અનંતી અશાતના સાતામાં ધકેલાય છે, કોઈ નહીં બચાવી શકે એમ જાણી વિચારવાન પુરુષો એની સુવિચારણા પ્રગટ થઈ છે એવો મુમુક્ષુ જીવ, એને ઉત્તમ પુરુષ કહ્યો છે મુમુક્ષુની અંદર. કે જેને આ વિચારું જો કે અરે રે આનો કોઈ ઉપાય નથી, કે છે ઉપાય તો છે મારે અનુસરવાનું બાકી છે, એમ જાણી વિચારવાન ઉત્તમ પુરુષો તે અંતરધારૂપ શાતા અને બાહ્યાભ્યંતર સંકલેશ રૂપ પ્રજ્વલિત એવી પ્રશાતાનો અંતરદારૂપ શાતા, એટલે શાતા તો કહેવા માત્ર છે, બહારની શાતા અને અંતરમાં દાને તો અશાતા છે ખરેખર, અને બાહ્યાભ્યંતર સંકલેશ અગ્નિ, સંકલેશ અગ્નિ રૂપે પ્રજ્વલિત એવી અશાતાનો આત્યંતિક વિયોગ એટલે સર્વથા વિયોગ કરવાનો માર્ગ ગવેષવા તત્પર થયા. આ વિચારવાન પુરુષો એનું શોધન ગવેષવા એટલે શોધન ખોજ કરવા તૈયાર થયા, કે છે શું આનો કોઈ ઉપાય છે કે નહીં, જેની જરૂરત હોય એની ખોજ કર્યા વિના એની વિચારવાન ઉત્તમ પુરુષોને આ વાત દેખાણી કે આનો કોઈ રસ્તો ન હોય એમ કેમ બને જગતમાં, આવો કે જીવનો સ્વભાવ થોડો હોય છે કે એને અનેક દુઃખ ભોગવવું જ પડે. જો એ પોતાને એક વર્ષ બાકી છે, ચૈત્રો પાંચમ છે ને આજે એમનો અંતિમ છેલ્લું વર્ષ છે, એક વર્ષ ચૈત્રો ઓછો છે, આ પત્ર લીખો છે, એક વર્ષ પછી બરાબર આજનો દિવસ છે ચૈત્રો પાંચમ. ગવેષવા તત્પર થયા અને તે સંમાર્ગ ગવેષી પ્રતીત કરી તેને યથાયોગ્યપણે આરાધી અવ્યાબાધ સુખ સ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવ રૂપ પરમ પદમાં લીન થયા. એ સુવિચારણાનો આ ફળ આવ્યું કે માર્ગ એમણે શોધ્યો, સુધીને વિશ્વાસ ખાતરી કરી કે આ જ સત્ય માર્ગ છે, એની પ્રતીતાવી અંતરમાં એનું આરાધન કર્યું, આચરણ કર્યું, અને ફળ સ્વરૂપે અવ્યાબાધ પરમ સુખમાં બિરાજમાન થયા, પરમ પદમાં લીન થયા, જે પોતાનું સ્વરૂપ છે, પોતાનો સ્વભાવ છે. સાતા અસાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા એવા તે મહત્પુરુષોને બસ અહીંયા જ્ઞાની થયા એટલે મહત્પુરુષ છે, મહાન પુરુષ છે. આ વાત લીધી કે સાતા અસાતાના ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા એવા તે મહત્પુરુષોને એવી વિલક્ષણ સ્વાનંદાશ્ચર્ય વૃત્તિ ઉદ્ભવતી કે સાતા કરતા અસાતાનો ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે, તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું અને તે સમયે તેમના માટે કલ્યાણકારી અધિકપણે સમજાતો. આ એક એમણે વિશિષ્ટ વાત કરી છે, બહુ સારી શૈલીમાં આ વાત આવી છે કે જ્યારે સાતા અસાતાની સમસ્યા છે આ જીવને, અને આખા સંસારમાં દરેક જીવને કોઈને દુઃખ જોઈતું નથી, બધાને સુખ જોઈએ છે, પૂરેપૂરું સુખ જોઈએ છે. આ પરિસ્થિતિ છે. અને એક એવી અઘરી સમસ્યા થઈ પડી છે આખા જગતના બધા સંસારીનો એવો પ્રોબ્લેમ છે કે દુઃખ કેમ મટે, દુઃખ કેમ મટે, દુઃખ કેમ મટે. એમાં બીજા દુઃખ માટે તો માણસ કાંઈ ને કાંઈ એનું સાધન કરે છે. આ ગરમી બહુ પડશે, ચાલો કાંઈ ઠંડી માટે એનો ઉપચાર કરીએ. કાંઈ નહીં તો ઘરમાં પાણી છાંટો, એર કન્ડિશન ન હોય તો પાણી છાંટો, પંખો ન ચલાવે તો હાથનો પંખો ચલાવો. કોઈ શીતળ બાગ બગીચો વન ઉપવનમાં જાઓ, હિલ સ્ટેશનમાં જાઓ, કાંઈ ને કાંઈ મળે. પણ વેદનાનું શું કરવું? જે પરમાણુ શરીરની સાથે સંયોગરૂપ યોગરૂપ છે, દેહનો યોગ, કાય યોગ કહેવામાં આવે છે, એમાં ફેરફાર થાય ને વેદના ઉપડે, એનું શું કરવું? કે જ્યાં ઔષધ કામ ન કરે, બોલું તો ઔષધ માટે દોડે છે, પણ ઔષધ કામ ન કરે ત્યાં શું કરવું? આ એક જટિલ સમસ્યા થઈ ત્યારે સન્માર્ગને ગવેષતા એવા આનું મૂળ કારણ શું છે, આ ક્યાંથી થયું, શું કરવા થયું, કારણને એને કારણને બંધ કરો, કારણનો નાશ કરો. એટલે આ કાર્ય જ ન જોવું પડે, કાર્યનો અનુભવ થાય ને પછી એનો નાશ કરવા દોડવું પડે, એના કરતાં કારણનો નાશ કરો. એટલી નજર જેણે લંબાવી, એવી દીર્ઘદ્રષ્ટિથી જેણે વિચાર કર્યો, એને એક નવી વાત હાથમાં આવી ચમત્કારી, કે મને જે પૂર્વ કર્મકૃત અસાતા આવે, અસાતાનો ઉદય આવે, એમાં તો ઓર મજા છે, એમાં તો શાંતિનો રસ્તો વધારે તીવ્ર ગતિથી પકડી શકાય એવી પ્રયોગની પરિસ્થિતિ મળે છે. અને આ તો આપણા માટે તો એને હડસેલો મારવાનું કારણ થતું નથી. આખા જગતના જીવ એને દૂર કરવા માગે છે, ધક્કો મારવા માગે છે. આ કહે છે હવે કાંઈ નહીં, પોતે ગયા એને દૂર કરવા માટે, ધક્કો મારવા માટે એના કારણ નાના તળિયા તપાસવા, કારણનું તળિયું તપાસવા ગયા. એને એક બીજી વાત સમજાણી, કે વાહ આને જો દૂર કરવું હોય તો આ આવે છે, એની સાથે એના ઉદયને જો સમ્યક પ્રકારે વેધવામાં આવે તો વાત પૂરી થાય, અને એ વખતે પણ એનો દુઃખનો અનુભવ ન થાય, ભીંડ પડીને રહેવાય છે. એટલે બસ વર્તમાનમાં પણ એનો ઈલાજ થઈ ગયો અને ભવિષ્યને માટે પણ એનો ઈલાજ થઈ ગયો. આવી એક વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી થાય છે. એ વાત કરે છે કે શાતા અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા એવા, શોધતા એવા તે મહત્પુરુષોને વિલક્ષણ એટલે વિશિષ્ટ પ્રકારની, જુદા જ પ્રકારની, જેને લોકો ધક્કો મારીને દૂર કરે એને એમ થઈ ગયું નહીં, આ ઉદય આવે એને દૂર કરવા માટે ધક્કો મારવાની પ્રવૃત્તિ કરવા યોગ્ય નથી. આ તો દુઃખનો પ્રસંગ છે, તો એને દૂર ન કરવું તો શું દુઃખી થવું? દુઃખી નહીં થવાનો બીજો રસ્તો છે, એને દૂર કર્યા વગર દુઃખી નહીં થવાનો બીજો રસ્તો છે. દુઃખના પ્રસંગને દૂર કર્યા વિના દુઃખી ન થવા એવો પણ ઉપાય છે ખરો. આ એક વિલક્ષણ ઉપાય છે, આ એક અલૌકિક ઉપાય છે. લૌકિક રીતે લોકો દૂર કરવાનો પ્રયત્ન કરે છે, પણ ઉદયમાં આવેલી વસ્તુ ઉદય પૂરો કર્યા વિના કદી પણ દૂર થતી નથી. આ એક કર્મનું વિજ્ઞાન છે કે ઉદયાવળીમાં આવ્યા પહેલાં, ઉદય પહેલાં ઉદયાવળીનો સમય છે, કેટલીક આવલી હોય છે એની, એટલે અમુક સમયની ગણતરી છે. એ ઉદયાવળીમાં કર્મના પરમાણુ પ્રવેશી ગયા પછી કાંઈ ફેરફાર ન થાય, ન એનો અનુભવ ઘટે, ન એની સ્થિતિ ઘટે, ન એનો પ્રદેશ ઘટે, ન એની પ્રકૃતિમાં ફેર થાય, ચારે ચાર પડખા એમને મત બંધ રહી જાય. એ પહેલાં બધો ફેરફાર થાય. તો કહે છે કે લોકો જેને ધક્કો મારે છે, ધક્કો મારવાનો પ્રયત્ન કરે છે, એ તો કાંઈ થવાનો નથી, અશક્ય ને અસંભવિત છે, કેમ કે ઉદય ચાલુ થઈ ગયો, એમાં કોઈ ફેર પડવાનો નથી, એ તો એક વ્યર્થ પ્રયત્ન છે. તો જ્ઞાની શું કરે છે? કે જ્ઞાની કોઈ અલૌકિક એનો ઉપાય કરે છે, લૌકિક નહીં પણ કોઈ અલૌકિક ઉપાય કરે છે. ત્યારે એમને આશ્ચર્યકારક, ચમત્કારિક આનંદ ઉપજાવે એવી એક વૃત્તિ ઉપજે છે, એક પરિણામ ઉપજે છે, એક નવી દિશા સૂજે છે કે જે આનંદદાયક છે અને આશ્ચર્યકારક છે જગતના માટે. એ વૃત્તિ એવી ઉદભવ થતી કે સાતા કરતા તો અસાતાનો ઉદય વધારે સારો છે. ઠીક, સાતા કરતા તો અસાતાનો વધારે ઠીક છે, અને અસાતામાં પણ તીવ્રપણે જે અસાતા આવે એને આવકારે છે કે આવતો હું તૈયાર છું, હવે હવે કોઈ અસાતા મને દુઃખી કરી શકે એ પરિસ્થિતિ રહી નથી. એવું એ તીવ્રપણે પ્રાપ્ત થઈ તેમનો પુરુષાર્થ વિશેષપણે જાગ્રત થતો, સ્વરૂપમાં સ્વરૂપસ્થ રહેવાનો જે પુરુષાર્થ એ કાળે વિશેષપણે જાગ્રત થાય છે. બહુ કુદરતી પરિસ્થિતિ છે, આ જીવની કુદરતી સ્વાભાવિક પરિસ્થિતિ છે. એના માટે તો એક બાળકનું દ્રષ્ટાંત પૂજી બેનશ્રી લીધું છે વચનામૃતમાં, કે એક બાળક છે, બહાર નીકળે છે 4-5 વર્ષનું બાળક, તો એની માતાનો સાડલાનો છેડો પકડીને ચાલે છે, સાથે સાથે છૂટો ન પડી જાય તો પકડી રાખે છે, કેમકે એને બામ જોવું જોયા કરે છે, કુતૂહલ વૃત્તિ છે બાળકને, અનેક ચીજો ટ્રાફિકમાં આવે છે, દુકાનો આવે છે, બધું જોયા કરે છે. તો જોતા જોતા કંઈક એની માનું ધ્યાન મર્યું, એનું ધ્યાન મર્યું, અને છૂટો પડી જાય તો એટલી બુદ્ધિ આવી છે શું, અથવા એની માતા કહે પકડી રાખજે બરાબર, ક્યાંક તું પછો તારું ધ્યાન ન રહે ને મારું ધ્યાન ન રહે, ક્યાંક છૂટો પડી જાય તો બધા મૃત્યુ પડશે ને તું રહ્યા કરે છે દુઃખી થઈ. એમાં ગરબી વધે, શાક માર્કેટ જેવું કોઈ લતો આવે છે જેમાં ઘણી ગરબી હોય તો શું કરે, કુદરતી મજબૂત પકડે. સામે છૂટા પડવાનો પ્રસંગ વિશેષ થયો તો અહીંયા એને જોર કર્યું કે આ સામાન્ય પકડ્યો છે બરાબર મુઠ્ઠી વાળીને પકડી રાખો, નહીં તો અહીંયા ક્યાંક ધક્કો વાગશે ને તો હાથમાંથી છેડો છૂટી જશે, અને 5-10 મિનિટ આગળ નીકળી ગયા પછી બૂમ મારે તો સંભળાય ને ધ્યાન ન હોય. તો કુદરતી વૃત્તિ આવે છે જીવને, એવી યોગ્યતાવાન મોક્ષુ જીવથી માંડીને ધર્માત્મા હોય છે, મોક્ષ માર્ગી હોય છે, એની આ કુદરતી સ્વાભાવિક પરિસ્થિતિ છે કે જ્યારે જ્યારે આત્મપરિણતિને અશાંતિ અને આકુલતા થાય એવા ઉદયના પ્રસંગો હોય ત્યારે ત્યારે સ્વરૂપસ્થ રહેવા માટેનો એમનો પુરુષાર્થ કુદરતી રીતે એકદમ તીવ્ર થાય છે, એકદમ જોર કરે છે, અને પોતાનું કાર્ય તે કાળે વધારે સાધે છે. એટલે એમ સમજે છે કે આ તો આરાધનાનો વિશેષ કાળ છે, મારા માટે તો આ વિશેષ આરાધનાનો કાળ છે એમ સમજે છે, અને એવું સ્પષ્ટ એમને અનુભવ થાય છે. ત્યારે એવા જ અભિપ્રાયથી અને એ જ પરિસ્થિતિના અવલોકનથી રત્નકરણ શ્રાવકાચારમાં મૃત્યુનો પ્રસંગ કે જે સૌથી વધારેમાં વધારે અસાતા અને ચિત્ત વૃત્તિની અસ્થિરતા ઉપજાવનાર છે જગતમાં, તો એનો એટલો બધો ભય છે જગતને કે એનું નામ અને એ પ્રસંગનો વિચાર કરવા કોઈ તૈયાર નથી કે ભાઈ એવી અશુભ વાતો નહીં કરો. શું કે મરણ પ્રસંગની કોઈ ચર્ચા કરે તો કે એવી અશુભ વાતો નહીં કરો તમે, કેમ કે એ વાત વાત સાંભળવી ગમતી નથી, વાત ચર્ચવી ગમતી નથી, વાત વિચારવી ગમતી નથી. જ્ઞાનીઓ કહે છે કે એ તો અમારા માટે મહોત્સવનો પ્રસંગ છે, જેમ મહોત્સવમાં ઉલ્લાસથી જીવના પરિણામ કામ કરતા હોય છે એમ દેહાંત કાળે મહોત્સવની જેમ એમનું જે પુરુષાર્થ છે વીર્ય છે એ વિશેષ ઉછળે છે, પુરુષાર્થનો ઉછાળો ખાય છે, અને ઉત્સાહથી ઉમંગથી પોતાના નિજ હિતના કાર્યમાં આગળ વધે છે. માટે મૃત્યુ મહોત્સવ એવું નામ આપ્યું, ક્યાંય દુનિયામાં જૈન દર્શન સિવાય આ શબ્દ પ્રયોગ નથી મૃત્યુ મહોત્સવ, કેમ કે આખી દુનિયા ભય પામે છે એ પ્રસંગથી, તો આખી દુનિયાને ભય છે, મોટામાં મોટો ભય છે. આ એટલો તૈયાર જ્ઞાની થઈ ગયો છે, ભયની ભય તો વાત ગઈ, ભય શબ્દ તો એના શબ્દકોશમાંથી ખલાસ થઈ ગયો. ભય જેવી કોઈ જેને મૃત્યુનો ભય નથી એને બીજો શું ભય હોય શકે, બીજા તો એથી નીચેની વાતો વાળા પ્રસંગ છે. ઉદય આવલી એટલે ઉદયમાં આવવા પહેલાંનો લઘુ અંતર્મુહૂર્તનો સમય છે. આવલી એક આપણે જેમ ઘડી કહીએ, મિનિટ કહીએ, એમ જૈન શબ્દની પરિભાષામાં સમયના કેટલાક સમયને માટે વપરાતો શબ્દ છે એને આવલી કહે છે. માફ, એમાં અસંખ્ય સમય હોય છે પણ એ લઘુ અંતર્મુહૂર્ત, સમજવું લઘુ અંતર્મુહૂર્ત. એટલે જે કર્મ ઉદયમાં આવે છે એનો પાક આવે છે એ પહેલાં લઘુ અંતર્મુહૂર્તમાં એ પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગના ફેરફારો અંદરથી ચાલુ થઈ જાય છે. એટલે એ પહેલાં એમાં ફેરફાર થાય કોઈ પરિણામથી, પણ ઉદયાવળીમાં આવ્યા પછી ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર કોઈ ફેરફાર કરી શકતા નથી. એ પરમાણુની સ્થિતિ છે, નહીં ખ્યાલમાં આવે નહીં. પણ અહીંયા તો મુદ્દો એ સમજવા લેવાનો લેવો હતો કે આ જીવ શું કરે છે, કે પ્રતિકૂળતા આવે ઉદયમાં ત્યારે એને બંધ કરવા માટેનો તંતોડ પ્રયત્ન કરે છે, પણ એને ખબર નથી કે આ તો ઉદય આવી ગયો. ઉદયમાં આવ્યા પહેલાં ફેરફાર નથી થતો, ઉદયાવળીમાં નથી ફેરફાર થવાનો બંધ થઈ જાય છે. ઉદયવાળાને તો ફેરફાર થવાનો પ્રશ્ન જ ક્યાં છે? માટે કોઈ કર્મ ઉદયમાં આવ્યા પછી હિનાધીન થાય છે એવું બની શકતું નથી. એમાં ફેરફાર કરવાનો જીવ પ્રયત્ન કરે છે, ઉદય પૂરો થાય ત્યારે ફેરફાર થાય છે. આ જીવ મિથ્યા અભિમાન કરે છે કે મેં એના માટે ઉપાય કર્યો, મારો ઉપાય લાગુ થયો અને હું સફળ થઈ ગયો. આ મિથ્યા અભિમાન છે, મિથ્યા અભિમાન છે. કાંઈ કોઈ કરી શકે નહીં, કાંઈ નહીં. ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર નિમિત્ત થઈ શકે નહીં, બીજાની ક્યાં વાત કરીએ. સર્વ ઊંચા પુણ્યનાથની ઇન્દ્રો છે, નરેન્દ્ર ચક્રવર્તી મનુષ્યમાં છે ઊંચા પુણના ધણી, અને જિનેન્દ્ર સર્વોત્કૃષ્ટ છે પુણશાળી. કોઈ કરી શકે નહીં, કોઈનો અધિકાર નથી. ઉદયમાં આવેલા ઉદયમાં ફેરફાર કરવાનો પોતાનો કે પરનો કોઈનો અધિકાર નથી. આ એક જગતની અફર વસ્તુ સ્થિતિ છે, કોઈ ન કરી શકે. હા, કરતું તું ઉદયને ફેરવવા એમ કહે છે, તું ફરી જાય પણ આ જીવને શું કરવું છે? કે ગામ ફેરવવું છે અને ગાડું ફેરવવું નથી. શું? એક ભાઈ ગાડું લઈ અને એક ગામથી બીજે ગામ જતા હતા, રસ્તામાં એક ગામ આવ્યું, તો આ ગામ આડું કેમ આવ્યું? વચ્ચે મારે આ ગામ જવું નથી, મારે તો મારા ગામ જવું છે, વચ્ચે આ શું કરવા ગામ આવ્યું? બેસે તો હું દશા થાય નહી, દુઃખ દુઃખી થયા છે, બીજું કઈ થાય નહીં. માટે કઈ ગામ ફરે નહી અને એનું દુઃખ મટે નહી. એમ આ જીવને ગામ ફેરવવું છે, ઉદય ફેરવવો છે એટલે ગામ ફેરવવું છે, એના પરિણામનું ગાડું ફેરવવું નથી. એવી પરિસ્થિતિ છે. નાની કહે છે કે ભાઈ રવા દે ને ગામે, ગામની જગ્યાએ રવા દે, તારે કાંઈ લેવા દેવા નથી ગામની સાથે, તું તારું ગાડું ફેરવ પરિણામ. એટલી જ વાત છે. તે સમયે કલ્યાણકારી અધિકપણે સમજાતો, આ તો કે વિશેષ કલ્યાણ થાય એવો પ્રસંગ છે, અધિક કલ્યાણ થાય એવો આ પ્રસંગ છે એમ સમજીને અસાતા પ્રત્યે દ્વેષ કરવાને બદલે, પ્રતિકૂળતાના ઉદયો પ્રત્યે દ્વેષ કરવાને બદલે પોતે સવાલ રહેતો નથી. કેટલાક કારણ વિશેષને યોગે વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધાદી આત્મમર્યાદામાં રહીને ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા. શું કહે છે? જ્ઞાનીઓ શું કરતા? કે કેટલાક કારણ વિશેષને યોગે, કારણ વિશેષને યોગે એટલે શું? કે પરિવાર હોય છે, એના પરિવારવાળાને મહત્વ છે, દવા તો લેવી જ જોઈએ. તમે દવાને ના પાડો એ ન ચાલે, તમે દવા ન લ્યો તો તમને તો અશાંતિ કે શાંતિ જે થતું હોય પણ અમારા થઈ રહેવા તો નથી. છેવટે અમારી શાંતિ, અમારા સમાધાન માટે, અમારા સંતોષ માટે આટલી દવા લઈ જાય. કોઈ ત્યાગી હોય તો એના અનુયાયીઓ હોય છે, કે આપને ભલે દેહ પ્રત્યે મમત્વ નથી, પણ આપના દેહના યોગથી અમને જે લાભ મળે છે વાણી વગેરેનો, એટલે અમને મમત્વ છે, માટે આપને સાદા અમને જોવાતી નથી, માટે થોડીક દવા તો તમારે લેવી જ પડશે. એને કારણ વિશેષ કહેવાય. કેટલા કારણ વિશેષને યોગે વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય, ઔષધાદિ આત્મમર્યાદામાં રહીને ગ્રહણ કરતા, ઔષધ ગ્રહણ કરે આત્મમર્યાદામાં, એટલે એવા ઔષધ ન ગ્રહણ કરે કે જેમાં પોતાના આત્માના પરિણામને નુકસાન થાય, એવા ઔષધ ગ્રહણ ન કરે. શું એવા ઔષધ ઘણા છે, લોહીના પ્રયોગ છે, માંસના પ્રયોગ છે, રુધિરના પ્રયોગ છે, એવા બધા એવા બધા પ્રયોગ છે, મધના પ્રયોગ છે, ઘણા પ્રયોગ છે એવા. શું કે ભાઈ લકવા માટે તો કહેવાય છે કે ભાઈ એને લકવા થયો હોય એને કબૂતરને મારીને એનું લોહી માલિશ કરે એટલે મટી જાય, ઓલાનો જીવ જાય, અને અને ખાલી અસાતા મટાડવાનો ભાવ છે, એ તો એના ઉદયકાળે જ મટવાનું છે, પાછું નથી મટવાનું તો નથી જ મટવાનું, મટવાનું છે તો એનો ઉદય પૂરો થયો જ મટવાનું જીવને. એવા શાસ્ત્રની અંદર, આયુર્વેદની અંદર એ બધા પ્રયોગો છે એના આવે છે, આયુર્વેદની અંદર આ બધા પ્રયોગો આવે છે, ઘણા હિંસાત્મક પ્રયોગો આવે છે. આ શરદી થાયને દારૂ છોડે છે, લ્યો ને છોડે છે કે નહીં, લોકો બહુ શરદી થઈ હોય એને દારૂ માલિશ કરે, આત્મમર્યાદામાં નથી. એટલે એમણે એટલી વ્યવસ્થા રાખી છે કે કેટલાક કારણ વિશેષને યોગે, એટલે જે આજુબાજુવાળાઓ એને ખબર હોય કે ઉપચારની મર્યાદા રાખવી પડશે, દેહ કાલે છૂટતો હોય તો ભલે આજે છૂટે, પણ નાની એની મર્યાદા છોડીને કાંઈ કરશે અને એને ખબર હોય છે, એટલે બધા ઉભા રહીએ ત્યાં, એમાં મર્યાદા છોડીને કાંઈ કરવાનો પ્રશ્ન હોઈ શકે નહીં. એવા ગ્રહણ કરવા યોગ્ય ઔષધાદિ આત્મમર્યાદામાં રહીને ગ્રહણ કરે છે અને ગ્રહણ કરતા દેખાય છે, તો પણ મુખ્યપણે તે પરમ ઉપશમને જ પોતાના પુરુષાર્થથી જે અંતરંગ શાંતિ ઉત્પન્ન કરે છે અને અશાતા પ્રત્યેના વિકૃત પરિણામોને ઉપશમ કરે છે, દબાવે છે નહીં, ઉપશમ દમન કરે છે નહીં, ઉપશમ કરે છે, સમ્યક પ્રકારે શાંત કરે છે, એવું એને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે રીતે ઉપાસતા છે. ઉપાસતા આવી રીતે જ્ઞાનીઓ કાર્ય કરતા. હવે આ વાત તો એમણે પત્રમાં મથાળામાં શાતા અશાતાનો એક મુદ્દો ઊભો થયો, એટલે એની સાથે વ્યવહાર અને પરમાર્થનું સ્પષ્ટીકરણ આપ્યું. હવેનો જે વિષય લીધે છે એ આરાધનાનો વિષય લીધે છે કે આ જીવે કેવી રીતે અંતર પુરુષાર્થ કરીને પોતાના સ્વરૂપનું આરાધન કરવું. આખા ગ્રંથની અંદર આ એક વિશિષ્ટ વાત છે આ જગ્યાએ શ્રીમદજીની. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત, ક્યાંથી વાત લીધી પકડવાની આત્માને? ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત, ત્રણેય કાળે સનાતન એટલે ત્રણેય કાળે સ્ફુરાયમાન છે, સ્ફુરાયમાન છે એટલે અનુભવમાં આવવા યોગ્ય છે. ક્યાંથી અનુભવમાં આવવા યોગ્ય છે? કે ઉપયોગથી અનુભવમાં આવવા યોગ્ય છે. અનંત ગુણ માટે ગુણની પર્યાય લીધી અને આ એક સમજી શકાય એવી વાત છે કે કોઈ હીરો ખોવાઈ ગયો અને ઘોર અંધારો હોય અને હાથમાંથી પડી ગયો. હવે હીરામાં અનેક ગુણ છે, પથ્થરના પરમાણુમાં ગુણ તો અનેક છે. કયા ગુણથી શોધશે એને? હવે કયા ગુણની પર્યાયથી શોધશે? કે ક્યાંય ચમકે છે, આ એક જ એની પાસે સાધન છે. શું સાધન છે? ખોવાયેલા હીરાને શોધવા માટે એક તો સૂક્ષ્મ છે, ઝીણી ચીજ છે, નાકની સળિયા ખોવાઈ જાય છે ઘરમાં, તો એને શોધે તો કેવી રીતે શોધે? કે ક્યાંય પણ ચમકે છે, કોઈ ચીજ ચમકતી દેખાય છે તો ત્યાં એ હીરો છે. એમ આ ચૈતન્ય હીરો ઉપયોગ લક્ષણથી ચમકે છે એમ કહેવું છે. જે હીરામાં ચમક 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 ઉઠે છે, એ ઉપયોગ લક્ષણથી આત્માની ચમક છે. આ સિવાય ક્યાંયથી પકડવાનો બીજો રસ્તો નથી આત્માને. આ વિધિ બતાવી છે, કઈ વિધિ એ કામ કરવું, કે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને દેહથી તેજસ અને કાર્બન શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરીને, વારંવાર અવલોકન કરીને, સતત અવલોકન કરીને, દેહ કાર્બન શરીર તેજસ શરીર અથવા તેજસ અને કાર્બન શરીર દેખાતા નથી, પણ સંક્ષેપમાં શાસ્ત્ર પરિભાષામાં એ વિષય આવે છે કે દેહ તો નવકર્મ છે, કર્મના પરમાણુ અને ભાવકર્મ જીવના પરિણામ છે એ નીચે લેશે. પહેલાં આપણે અહીંયા જડની વાત લીધી છે, પછી ભાવકર્મની વાત લેશે. તો કર્મમાં કર્મ અને નવકર્મ અને તેજસ શરીર પણ લઈ લીધું, શરીરની કાંતિ વગેરે. દેહથી તેજસ અને કાર્બન શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરીને, આ દેહથી હું ભિન્ન છું, જ્ઞાન લક્ષણથી જુદો પડું છું, દેહમાં જ્ઞાન નથી, પાંચે ઇન્દ્રિયોમાં જ્ઞાન નથી, પાંચ ઇન્દ્રિયોમાં ક્યાંય જ્ઞાન નથી. જ્ઞાન લક્ષણથી લક્ષિત એવો ચૈતન્ય પિંડ આત્મા તદ્દન જુદો છે દેહથી, એમ અવલોકન કરી કરીને એને અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરવી. અવલોકવાની દ્રષ્ટિ કેવી રીતે સાધ્ય કરવી, કે વારંવાર અવલોકન કરીને એ દ્રષ્ટિ સાધ્ય કરવી. સાધ્ય કરવી એટલે એ કળા હસ્તગત કરવી. હસ્તગત કરવાનો ઉપાય એ કે વારંવાર ઉપયોગ લક્ષણથી લક્ષિત આત્માને જ્ઞાનમયપણે અવલોકવાનો, જ્યાં જ્યાં જ્ઞાન, જે જે પ્રદેશમાં જ્ઞાન ઉઠે છે, જે ભૂમિમાં જે ક્ષેત્રમાં જ્ઞાન ઉઠે છે, મારો ઉપયોગ તે હું છું એમ જ્ઞાનથી એને પકડવાનો, જ્ઞાનથી એને અવલોકવાનો, સ્વપણે જ્ઞાનને જોવાનો, જ્ઞાનમાં નિજને જોવાના ઉદ્દેશથી જ્ઞાનને અવલોકવાનો, વારંવાર અવલોકનરૂપ પ્રયોગ કરવો, કે જેથી ભિન્ન આત્માને અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય થાય. તે ચૈતન્યાત્મક સ્વભાવ નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી, સદાય અનુભવ કરવાનો એનો સ્વભાવ છે, તેથી અનુભૂતિ સ્વરૂપ કયો. અનુભૂતિ સ્વરૂપ કયો એટલે કે આબાળ ગોપાળને સદાય અનુભવમાં આવી રહ્યો છે એવો કયો. નિરંતર વેદક સ્વભાવ વાળો હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી, અબંધ દશા ઉત્પન્ન ન થાય ત્યાં સુધી સાતા અસાતા રૂપ અનુભવ વિદ્યા વિના રહેવાનો નથી. ક્યાં તો જીવ પોતાના સ્વરૂપનો અનુભવ કરે, સ્વરૂપનો અનુભવ કરતા સ્વરૂપની સુખ શાંતિનો અનુભવ કરે, અને એમ ન કરી શકે તો એ દેહની સાતા અસાતાનો અનુભવ કર્યા વિના રહેવાનો નથી. અનુભવ વિનાનો ખાલી નથી. જેમ કાં તો રુચિ જળની હોય ને કાં તો રુચિ ચૈતન્યની હોય, પણ રુચિ બે માંથી એકની નો હોય એવું બને નહીં. એમ કાં અનુભવ દેહની સાતા અસાતાનો કરે, કાં અનુભવ આત્માનો કરે. જ્યાં સુધી આત્માનો અનુભવ કરવાનો, દેહથી ભિન્ન આત્માનો અનુભવ કરવાનો સમર્થ ન થાય છે, ત્યાં સુધી એ દેહની સાતા અસાતાને અનુભવ્યા વિના રહી શકશે એટલે. કોઈ એમ કરે કે મને દેહમાં ભલે અસાતા આવે પણ એનો અનુભવ, મને દુઃખનો અનુભવ, અસાતાનો અનુભવ ન થાય તો સારું, કે એ ત્યારે જ બની શકે એમ છે કે જ્યારે તું આત્માના સુખનો અનુભવ કર ત્યારે. સુખનો અનુભવ, આત્માના સુખનો અનુભવ ન કરે તો દુઃખનો અનુભવ કર્યા વિના રહી શકીશ નહીં, કરવો જ પડશે, કેમ કે અનુભવ સ્વરૂપ છે પોતે. જ્યાં સુધી અબંધ દશાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાતા અસાતા રૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી, એમ નિશ્ચય કરીને, એવું જાણીને, એવું સમજીને, જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે એ શાતા અશાતાનો સંબંધ કરે છે. હવે ક્યાંથી કાપવી વાત? દુઃખના અનુભવને ક્યાંથી છોડવો? માણસ કહે છે ને ભાઈ, ગળદી થાય તો ગળદી ન થાય એવી રીતે બધાને છૂટા પડો, આઘા કરો. તો કે ટોળું ભેગું થયું ને ધક્કા મૂકી કરતું હોય ત્યાં બધાને હરખા કરવા કે નહીં? પહેલેથી ક્યુમાં ગોઠવો? બે બાજુ એવી લાઈન કરી નાખો, આદેશ કરી નાખો કે એક 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 જણા દાખલ થાય એટલે આગળ જતા ગળદી ન થાય. એમ અહીંયા સાતા અસાતાનો અનુભવ કરવામાં જે જીવના પરિણામમાં આકૃતાનું તોફાન થાય છે, એ તોફાન થાય છે ત્યાં મટાડવાની જરૂર નથી. જે વૃત્તિથી એ સાતા અસાતા વેદે છે એનાથી ભીજ પડી જાય એમ કે છે, આગળની અસાતા નહીં થાય. પછી આ બહુ વિશિષ્ટ પદ્ધતિ છે વિજ્ઞાનની. એમ નિશ્ચય કરીને જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે, એટલે ભાવ કર્મા એ લઈ લીધું, તે સાતા અસાતાનો આ જીવ સંબંધ કરે છે, તે ધારા પ્રત્યે ઉદાસીન થઈને એના પ્રત્યે ઉદાસ થઈ જાય. જે શુભાશુભ પરિણામ થાય છે એટલે કે કષાયની મંદતા અને તીવ્રતા થાય છે, એમાં તું આખે આખો રોકાઈ જાય છે. કેમ કે તને અપેક્ષા પ્રત્યે પડી છે. અસાતા ન થાવ ને સાતા થાવ, અસાતા ન થાવ ને સાતા થાવ, એવી તને જે અપેક્ષા વૃત્તિ પડી છે, કહે છે કે એ વૃત્તિથી તું ઉદાસ થઈ જા. શુભાશુભ પરિણામથી તું એને એની ઉપેક્ષા કરતો, જેની અપેક્ષા કરી છે એની તું ઉપેક્ષા કર. ઉપેક્ષા કર પણ સમ્યક પ્રકારે. કેવી રીતે? તેનાથી ઉદાસ થઈ તેને ગૌણ કરી, દેહાદીથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં તે ચળ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરીને. આ છેલ્લી હદની વાત કરી. શુભાશુભ પરિણામથી આગળ વધીને પરિણામ માત્ર, એમ કેમ છે પરિણામ માત્ર છે એ ચળ સ્વભાવરૂપ પરિણામ ધારા છે, એ મેચક અંગ છે આત્માનો, મેચક અંગ છે. એના પ્રત્યેની અપેક્ષાથી અથવા એ મેચક અંગ છે એમાં હું પણ એ કર હું પણ કરતા મલિનતા ઉત્પન્ન થયા વિના રહેતી નથી. આ મલિનતાનું મૂળ છે. એટલે એક સમયની જે ચલિત પર્યાય છે ગમે તે પ્રકારની હોય, હવે શુભ અશુભ કે શુદ્ધ સાથે કાંઈ સંબંધ નથી, ગમે તે પ્રકારની એક સમયની જે ચલ સ્વભાવ પરિણામ ધારા છે, હજુ એક સમયની પર્યાયથી ભિન્નની વાત આ જગ્યાએ છે. આખા ગ્રંથમાં બહુ સ્પષ્ટ વાત છે, કેમ કે વિજયનો વિષય ચાલ્યો છે ને, તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પ્રકાશમય તે આત્મા ક્યાંથી ક્યાં તન્મય થવું છે? પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ રૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે. છે તો આત્મા આવો પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ અને પ્રકાશમય છે, તે પોતે કર્મની સાથે જોડાતા ઉદયની સાથે જોડાતા કલંકિત પરિણામ દર્શાવે છે. તેનાથી ઉપરામ થઈને તેનાથી વિરામ પામીને જેમ ઉપશમિત થવાય, જેમ સ્વરૂપમાં શાંત થવાય, સ્વરૂપનો આશ્રય થાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામ સ્વરૂપ સ્વભાવ, એવો જ સ્વભાવ છે આ જીવનો. તે જ સહજ પરિણામ સ્વરૂપ સ્વભાવ, એવા જ સહજ પરિણામ થવાનો આ જીવનો સ્વભાવ છે, તે કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર આ જ શિક્ષા છે. સર્વ મહાત્માઓની, સર્વ સત્પુરુષોની, અનંત તીર્થંકરોની આ જ શિક્ષા છે, આ જ ઉપદેશ છે કે તું આ રીતે અંદરથી ભિન્ન પડી જા, તારી બધી સમસ્યા પૂરી થઈ જશે, કોઈ પણ સમસ્યા પછી તને રહેશે. આ વિધિનો પેરેગ્રાફ લીધો છે. તે સન્માર્ગને ગવેષતા પ્રતીત કરવા ઈચ્છતા, એવા માર્ગને શોધવા જે માગતા હોય, એની પ્રતીત ખાતરી કરવા માગતા હોય, એને પ્રાપ્ત કરવા મેળવવા માગતા હોય, એવા આત્માર્થી જનને આ આત્માર્થીની ભૂમિકા લીધી. પરમ વિતરાગ સ્વરૂપ દેવ, સર્વજ્ઞ દેવ જિનેન્દ્ર પરમાત્મા, સ્વરૂપ નૈષ્ઠિક નિષ્પ્રહ નિર્ગ્રંથ ગુરુ, જે કેવા ગુરુ લીધા, સ્વરૂપમાં જેની નિષ્ઠા છે, જેને અંતરંગથી જ કોઈ સ્પૃહા નથી, એવા બાહ્યાભ્યંતર જે નિર્ગ્રંથ છે એવા ગુરુ, પરમ દયાપૂર્ણ ધર્મ વ્યવહાર એટલે બાહ્ય વ્યવહાર, અને પરમ શાંત રહસ્ય વાક્યમય સત્શાસ્ત્ર, સત્શાસ્ત્રની વ્યાખ્યા કરી, કેવા જેના વચનો છે કે પરમ શાંત રસ જેમાં છે અને આત્માની ઉપાસમાને નું રહસ્ય જેની અંદર ગૂંથાયેલું છે, એવા જે વચનો છે એને સત્શાસ્ત્રો કહે છે. પરમ શાંત રસ જેમાં છે, રહસ્યમય જેનું વચન છે વાક્ય, એવું જે સત્શાસ્ત્ર છે. ઉપરોક્ત સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી, જ્યાં સુધી પૂર્ણ દશા પ્રગટ ન થાય ત્યાં સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે, પરમ બહુમાનથી ઉપાસવા યોગ્ય છે, જે આત્માના કલ્યાણના પરમ કારણો છે, નિમિત્ત તરીકે આત્માને કલ્યાણ થવામાં પરમ કારણો છે. અત્રે એક સ્મરણ સંપ્રાપ્ત થયેલી ગાથા લખી અહીં આ પત્ર સંક્ષેપીએ છીએ. ભીષણ નરણ ગઈએ, ચરણ ગઈએ, કુદેવ મણ ગઈએ, પત્તોસી તિમમ તિબ દુઃખમ ભાવહી જીણ ભાવણા જીવ. ભયંકર નરક ગતિમાં, તિરંજ ગતિમાં અને માઠી તથા મનુષ્ય ગતિમાં હે જી, તું તીવ્ર દુઃખને પામ્યો, માટે હવે તો જીન ભાવના એટલે કે જીન ભગવાન જે પરમ શાંત રસે પરિણમે સ્વરૂપસ્થ થયા, તે પરમ શાંત સ્વરૂપ ચિંતવના એવી ભાવ ચિંતવ, ભાવ ચિંતવ કે જેથી તેવા અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યાબાદ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એક વર્ષ પહેલાં ઉપાળો દેવે બ્રહ્માળીભાઈને આ પત્ર લીખો છે, લાયકજી વિશે અંતરના ઘણા ભાવો વ્યક્ત કર્યા છે, વારંવાર સ્વાધ્યાય કરવા જેવો આ પત્ર છે.
સંદર્ભ યાર બ્રહ્મ પાડોશી કાન.